समय सार भगवान कुनकुंडाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां सर्व विशुद्ध ज्ञान अधिकार में गाथा 372 सुधी स्वाध्याय आपणे कर्यो छे। गाथा 372 मां ए वात आवी के आत्मा ने जे राग वेश आदि उपजे छे ते पोताना ज अशुद्ध परिणाम छे। निश्चय थी विचारवामां आवे तो बीजू अन्य द्रव्य ए जीवने रागादिक उपजावनार नथी। बीजू अन्य द्रव्य छे ए निमित्त छे पण ए कई जीवने रागादि उपजावनार नथी। केम के अन्य द्रव्य बीजा अन्य द्रव्य ने गुण पर्याय उपजावतु नथी ए नियम छे। અને જેઓ એવો એકાંત કરે છે કે પર દ્રવ્ય જ મને રાગાદિક ઉપજાવે છે, કર્મના ઉદય આવ્યા છે અને જે સંયોગો પ્રાપ્ત થયા છે એ મને રાગ દ્વેષનું કારણ થાય છે એમ જે માને છે એ નય વિભાગને સમજ્યા નથી, એ મિથ્યા દ્રષ્ટિ છે। રાગ જીવને થાય છે એ એની પર્યાયમાં થાય છે અને એ પર્યાય છે તે એક સમયનું સત છે, એટલે એમ કહેવાય કે રાગાદિક જીવના સત્વમાં ઉપજે છે। જ્યારે શુદ્ધ નયનો વિષય ભગવાન આત્મા કેવો છે, દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા કેવો છે એની વાત ચાલતી હોય એ વખતે એમ કહેવામાં આવે કે આત્માને રાગાદિક થતા જ નથી। પણ ત્યાં તો દ્રષ્ટિનો વિષય કેવો છે એ દર્શાવવું છે એટલે એ રીતે કહેવામાં આવ્યું છે। પણ હજી પોતે પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પામ્યો નથી, પર્યાયમાં પોતાનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ પ્રગટ થયું નથી, પૂર્ણતા પ્રગટ થઈ નથી, ત્યાં સુધી એને જે રાગ થાય છે કે દ્વેષ થાય છે એ બધું પર્યાયમાં થયા કરે છે, તો એનું કારણ શું, એને માટે જવાબદાર કોણ છે એનો વિચાર કરીએ તો એ જીવનો પોતાનો દોષ છે એમ સ્વીકારવું પડે। જ્યાં સુધી સાધક દશા છે, હજી પૂર્ણ સ્વરૂપને પામ્યા નથી, ભલે સમ્યક દર્શન થયું છે, તો પણ જે રાગાદિક થાય છે તો એ કાંઈ બીજા અન્યને કારણે થાય છે એમ માનવામાં આવશે તો પછી એનો પુરુષાર્થ યથાર્થ થશે નહીં, સાચો પુરુષાર્થ થઈ શકશે નહીં। જીવે પોતે સ્વીકારવું જ રહ્યું કે પોતાના દોષને કારણે, પોતાની ભૂલને કારણે પોતાને રાગાદિક થાય છે, અને જે થાય છે તે પર્યાયમાં થાય છે, તે ક્ષણિક છે, એ વાત પણ સાચી છે, પણ છતાંય થાય છે તો એ થવાનું કારણ બીજું અન્ય દ્રવ્ય નથી કે કર્મના ઉદયો નથી, એ પોતાનો દોષ છે। પોતાનો દોષ શું છે કે પોતે સ્વભાવ ભાવે રહેવો જોઈતો હતો, પોતે સ્વને છોડીને બહાર ન આવવો જોઈએ, પોતાના સ્વભાવ ભાવે જ એને પરિણમન કરવું જોઈએ એવું કરતો નથી અને સ્વરૂપથી ચ્યુત થઈ અને બહાર આવ્યો છે એ એનો દોષ છે। અને એવો દોષ છે તો બારમાં એનું જ્યાં લક્ષ જાય છે એ સાથે એ મમત્વ એકત્વ કરે છે અથવા તો એમાં ઈષ્ટ અનિષ્ટપણું માને છે એટલે પછી રાગ કે દ્વેષ થાય છે. એટલે મૂળ દોષ તો એનો એ છે કે પોતે સ્વભાવ ભાવથી ચ્યુત થયો. આ મોટામાં મોટો જીવનો દોષ છે. અને એક દોષ થયો એટલે પછી આગળ બીજો દોષ એ થાય છે કે એ પરનું લક્ષ કરે છે અને પરમાં એકત્વ કરે છે. હવે એ બીજો દોષ થવામાં આપણે જાગૃતિ રાખી શકીએ કે ભલે પોતે પોતાના સ્વભાવથી ચ્યુત થયો છે, છતાં પણ પરનું લક્ષ કરે એ વખતે પરનું લક્ષ થાય ત્યારે માત્ર એને જાણે કે આ પર છે, એ મારાથી જુદું છે, તો પેલો બીજો દોષ નહીં થાય. સમ્યક દ્રષ્ટિને બીજો દોષ નથી થતો. પહેલો દોષ તો થયો સમ્યક દ્રષ્ટિને પણ થાય કે પોતે પોતાના સ્વરૂપને વિશે સ્થિર થઈને રહી નથી શકતો, નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપમાં પોતે રહી નથી શકતો અને બહાર આવ્યો. આ પોતાના પુરુષાર્થની નબળાઈ છે, પણ એટલી નબળાઈ છે છતાંય દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે એટલે સમ્યક દ્રષ્ટિને પેલો બીજો દોષ જે મુખ્ય દોષ છે, શું દોષ છે તો કે પર સાથેનું એકત્વ, પરમાં મમત્વ, પરમાં ઇષ્ટ બુદ્ધિ સ્થાપવી કે પરમાં અનિષ્ટ બુદ્ધિ સ્થાપવી, આ જે દોષ છે એ એને નથી થતો. કેમ કે એને અજ્ઞાન ભાવ નથી. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની થયો છે, પોતે કોણ છે એ બરાબર સમજે છે, એટલે એને એવો બીજો દોષ નથી થતો. જ્યારે મિથ્યા દ્રષ્ટિને શું થાય છે, એ અજ્ઞાની છે, એને સ્વરૂપની ખબર નથી, એને સ્વરૂપનો અનુભવ નથી, સ્વરૂપને જાણ્યું નથી, પોતે કોણ છે એ જાણતો નથી, એટલે એ બીજો દોષ. પહેલો દોષ તો એને સહજ છે, એને ખ્યાલ પણ નથી કે એને પહેલો દોષ છે. પહેલો દોષ શું કે સ્વરૂપને વિશે રહ્યો નથી, સ્વરૂપથી ચ્યુત થયો છે, એ પહેલો દોષ. એનું તો એને ભાન જ નથી, મિથ્યા દ્રષ્ટિને ખબર જ નથી સ્વરૂપ શું છે, એટલે એ તો પહેલો દોષ તો છે જ, એ તો અનાદિનું ચાલ્યું આવે છે. અને પોતાના સ્વરૂપને જાણ્યું નથી એટલે એ જ્યાં જ્યાં દ્રષ્ટિ કરે છે ત્યાં ત્યાં એ એકત્વ મમત્વ કરે છે, એમાં ઈષ્ટપણું અનિષ્ટપણું સ્થાપે છે, એટલે એ બીજો દોષ એનો ટળી શકે જ નહીં. જ્ઞાની અને અજ્ઞાનીમાં આ તફાવત છે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની છે, એને તો પોતાના સ્વરૂપને જાણ્યું છે, એટલે કે પોતે કોણ છે, બીજા બધાથી જુદો ભગવાન આત્મા છે, આ વાત એને સહજ છે અને પોતાના સ્વરૂપનો અનુભવ કરી ચૂક્યો છે, એટલે પોતા વિશે એને કાંઈ ભ્રમ નથી. પોતાના સ્વરૂપ વિશે એને કાંઈ ભ્રમ નથી, મિથ્યા માન્યતા નથી. પણ ચારિત્રનો દોષ એટલો થાય છે કે પોતે પોતાના સ્વરૂપને વિશે એ સ્થિરતા કરીને રહી શકતો નથી, અને એ વાત પણ એ જાણે છે. એટલે પછી એ ચોથા ગુણ સ્થાને હોય, પાંચમે હોય કે સાતમે હોય, એટલે સાતમેથી છઠ્ઠે આવ્યો હોય, એ દરેક વખતે એની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જ રહે છે. પોતે કોણ છે, સ્વરૂપ તરફ દ્રષ્ટિ, એટલે સહજ એક વાત છે કે હું આ જ છું, એ પોતાનું સ્વરૂપ જે છે એ પ્રમાણે જ પોતાને માને છે, એમ સ્વરૂપ તરફ દ્રષ્ટિ રહે છે. હું કોણ છું એ સમજ્યા પછી એને બીજા અનેક રૂપે થવાનું થાય, છતાંય એને ભૂલાતું નથી કે પોતે કોણ છે, ભૂલાય નહીં. આપણે આપણી જાતને એમ માનીએ છીએ કે ભાઈ હું મનુષ્ય છું, હું રમેશ છું, અને પછી નાટકની અંદર જાત જાતના વેશ ભજવીએ. એક દિવસ રાજાનો રોલ ભજવીએ, બીજા દિવસે ભિખારીનો રોલ ભજવીએ, ત્રીજા દિવસે સિપાહીનો રોલ ભજવીએ, ગમે તે રોલ ભજવતા હોઈએ, પણ દરેક રોલ ભજવતી વખતે આપણને અંદરમાં શું છે કે ભાઈ આ તો હું રોલ ભજવું છું, હું તો રમેશ છું, હું મનુષ્ય છું. એ વખતે આપણે પુરુષ હોઈએ કે સ્ત્રીનો રોલ ભજવતા હોઈએ કે પ્રાણીનો રોલ ભજવતા હોઈએ એવા કપડાં પહેરીને, તો પણ અંદરમાંથી એ જાય છે કે હું રમેશ છું, એ વાત તો જતી નથી. રોલ ગમે તે હોય પણ એને પોતારૂપ માનતો નથી, અને એ રોલને પોતારૂપ ન માને તો રોલના કારણે બીજું બધું જે છે એને પણ એ પોતાથી જુદું માને છે, પોતાને એની સાથે કાંઈ સંબંધ નથી. આ તો રોલ છે, અને રોલને કારણે જે સંયોગો છે એ સંયોગો સાથે પોતાને કાંઈ સંબંધ નથી. આવું સમ્યક દ્રષ્ટિને સહજ હોય છે, કેમ કે પોતે કોણ છે એનું ભાન થયું છે તો પછી આ વર્તમાનમાં એને મનુષ્યની પર્યાય છે કે દેવની પર્યાય છે કે નારકીની પર્યાય છે, ગમે તે પર્યાય હોય, પણ એવા સમ્યક દ્રષ્ટિને પછી એ જે ગતિ થઈ છે અને એને અનુરૂપ જે સંયોગો મળ્યા છે તે બધા પોતાથી જુદા છે, અને એ સંયોગો સાથે પોતાને કાંઈ સંબંધ નથી એવું સ્પષ્ટ રહ્યા કરે છે. એટલે એને એને બીજા પ્રકારનો દોષ થતો નથી. શું બીજા પ્રકારનો દોષ છે? કે પરમાં એકત્વ કરવું, પર સાથે એકત્વ કરવું, જેમ કે આ શરીર છે એની સાથે એકત્વ કરવું, શરીર પોતાનું છે, પોતે શરીર રૂપ છે એવું માનવું, એવું એકત્વ એને પછી હોતું નથી. કર્મના ઉદયને કારણે જે સંયોગો મળ્યા હોય એ બધા સંયોગો પણ પોતાથી જુદા છે એમ એને સ્પષ્ટ થઈ જાય છે. એનું હરવું ફરવું ખાવું પીવું બધું જ થતું લાગે આપણને. એ વેપાર ધંધામાં પણ લાગે, કોઈક સંસ્થાનો પ્રમુખ થયો હોય એવું પણ બને, એ રાજા પણ થયો હોય ને પ્રધાન પણ થયો હોય, શેઠ પણ થયો હોય, મોટી પેઢી ચાલતી હોય, બધું હોય હોઈ શકે. પણ એ સમજે છે કે આ રોલ છે, પૂર્વે કરેલા કર્મના ઉદયને કારણે આ બધું આવી પડ્યું છે, પણ એ મારું નથી, એમાં મને કાંઈ રસ નથી, કેમ કે એ બધું મારાથી ભિન્ન છે, હું ભગવાન આત્મા ત્રિકાળી શુદ્ધ છું. આવું એને સતત રહ્યા કરે છે. છતાંય પેલો બીજા પ્રકારનો દોષ એને પણ થાય છે, એને પણ થોડા પ્રમાણમાં રાગ અથવા દ્વેષ જેવી એની દશા છે એ પ્રમાણે થાય છે. જેમ કે ચોથા ગુણ સ્થાને છે તો એને અનંતાનુમંદી કસાય ગયો છે, અનંતાનુમંદી કસાય ના ક્રોધ માન માયા લોભ ગયા છે, પહેલી ચોકડી ગઈ છે, પણ બાકીના ત્રણ કસાય પડ્યા છે, તો એ પ્રમાણમાં એને પણ રાગ દ્વેષ થાય છે. પાંચમે ગુણસ્થાને છે તો બે કસાયનો અભાવ થયો છે અને બે રહ્યા છે, તો એ પ્રમાણે એને રાગ દ્વેષ થાય છે. અને સાતમે છઠ્ઠે છે, મુનિ થયા છે, તો એને એક જ કસાય હવે બાકી રહ્યો છે, ત્રણ કસાયનો અભાવ થયો છે, તો એવા અતિ 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 અલ્પ રાગ એમને થાય છે. પણ એ જાણે છે કે એ થયા છે, એ પોતાની પર્યાયમાં થયા છે, અને પોતે જ્ઞાની છે એટલે એ અજ્ઞાનવશ નથી થયા. એ થયા છે પોતાની પર્યાયમાં, એટલે દોષ પોતાનો છે. અને પોતાનો દોષ જ્ઞાનીને કઈ રીતે છે? તો કે પોતે પોતાના સ્વરૂપને વિશે સ્થિરતા નથી કરતા એમ પોતાનો દોષ છે. એટલે ચારિત્રનો પુરુષાર્થ એટલો નબળો પડ્યો છે એમ પોતાનો દોષ છે, અને એ એ વાત પોતે જાણે છે. એટલે જે બીજા પ્રકારનો દોષ છે રાગ થવો, એટલું થાય છે, પણ એમાં રાગની સાથે તન્મયતા થતી નથી, દ્વેષની સાથે તન્મયતા થતી નથી, એટલે એમને કર્મના બંધ જે પડે છે, જ્ઞાનીને જે કર્મના બંધ પડે છે તે અતિ અલ્પ પડે છે. અનંત અનુબંધનો તો પ્રશ્ન જ નથી, એ તો ગયું જ છે, અનંતાનુબંધી કસાય તો ગયો જ છે. એટલે જ્ઞાનીની આ પ્રમાણે દશા છે. મિથ્યા દ્રષ્ટિની વાત આખી જુદી છે, અજ્ઞાનીની વાત જુદી છે. એને તો જે દોષ થાય છે, રાગ દ્વેષ થાય છે, એની સાથે એ એકરૂપતા કરે છે, એની સાથે એ તે મય થઈ જાય છે, તન્મય થઈ જાય છે, એટલે એને અનંત અનુબંધ થાય એવા પરિણામ થાય છે, એવા બંધ પડે છે. આ તફાવત છે. એટલે અહીંયા જે વાત કરવામાં આવી છે, 372ની ગાથાની અંદર જે વાત કરવામાં આવી એમાં આચાર્ય ભગવાને એ વાતને સમજાવી કે આ આત્માને રાગાદી ઉપજે છે એ પોતાના જ અશુદ્ધ પરિણામ છે, અને એને ઉપજાવનાર બીજું અન્ય દ્રવ્ય નથી. છતાંય જો કોઈ એવો એકાંત કરે છે કે પરદ્રવ્ય જ મને રાગાદી ઉપજાવે છે, તો એવો નય વિભાગને સમજ્યા નથી, એ મિથ્યા દ્રષ્ટિ છે. અને આ રાગાદિક થયા છે એ જીવના સત્વોમાં ઉપજે છે, એ વખતે પરદ્રવ્ય તો નિમિત્ત માત્ર છે એમ માનવું તે સમ્યક જ્ઞાન છે. માટે આચાર્ય મહારાજે શું કહ્યું કે ભાઈ આ રાગ દ્વેષની ઉત્પત્તિ જે થાય છે એમાં જે નિમિત્ત તરીકે અન્ય દ્રવ્ય છે એની ઉપર અમે શા માટે કોપ કરીએ, કેમ કે એને કારણે કઈ રાગ દ્વેષનું ઉપજવું થતું જ નથી. એટલે કે છે અમે રાગ દ્વેષની ઉત્પત્તિમાં અન્ય દ્રવ્ય ઉપર શા માટે કોપ કરીએ, એટલે અમે એવો કોપ કરતા નથી. હવે કોપ નથી કરતા તો સાથે સાથે એનું લક્ષ પણ છૂટી જ જાય છે કે અન્ય દ્રવ્ય છે એને કારણે રાગ દ્વેષ થયા જ નથી, તો એની ઉપર કોપ તો નથી કરવો, પણ પછી એનું લક્ષ પણ કરવાની શું જરૂર છે કે એને એમાં શું છે ને એમાં કઈ રીતે છે ને એને મને કઈ રીતે કર્યું ને એ બધું પછી ઓટોમેટિક નીકળી જાય, વાત જ પછી રહેતી નથી. સંયોગો સાથેનું જોડાણ જ્ઞાનીને પછી કઈ રીતે રહે? સંયોગો દ્વારા પોતાને રાગ કે દ્વેષ થતા નથી એવું જ્ઞાનીને હોય તો પછી જે સંયોગો આવ્યા હોય એમાં એને કાંઈ જોડાણ રહેતું નથી. અજ્ઞાનીને જોડાણ રહે છે એ તો વારે વારે ફરી પાછો એને યાદ કરે, વારંવાર એ સંયોગને યાદ કરે કે આને કારણે મને આમ થયું. જ્ઞાની એ યાદ નથી કરતો કે એને કારણે મને આમ થયું, કેમ કે એને એ માન્યું જ નથી કે એને કારણે મને રાગ કે દ્વેષ થયો, એવું એને માન્યું જ નથી. એટલે એ સંયોગને એ તો ભૂલી જાય છે. એ ક્ષણ પૂરતો એને રાગ કે દ્વેષ થયો પણ એ તો ભૂલી ગયો હોય. આપણે કહીએ છીએ ને કે તો અમે તો ભૂલી ગયા, અમને તો હવે એ વાતનો ખ્યાલ નથી કહેતા. અને વાસ્તવમાં જ્ઞાનીને એમ જ હોય છે. જ્ઞાની એ વખતે સંયોગ આવ્યા હોય તો એ વખતે પણ એ પણ રાગ કે દ્વેષ કરી બેસે છે, પણ એ જાણે છે કે આ રાગ દ્વેષ થયા એમાં પેલાનો કાંઈ દોષ છે જ નહીં, એટલે એને તો એ વાતનું કાંઈ સ્મરણ રહેતું નથી, એ વાતને વિચારતા નથી ને એનો તંતુ આગળ એને તો લંબાતો પણ નથી. આખો બાહ્યમાં પણ વ્યવહાર જ્ઞાનીનો છે એ રીતે થાય છે. અજ્ઞાનીને તો એ વાત પાછી યાદ રહે, પાછો યાદ કરીને એ બીજાને દોષિત ઠરાવે છે, કેમ કે એ માને છે ને કે પેલાને કારણે મને રાગ દ્વેષ થયા. આ પ્રેક્ટિકલ વસ્તુ પણ સાથે સમજી લેવાની ને. તમે જો એમ માનો છો કે પેલાને કારણે રાગ દ્વેષ થયા તો તમે એ વાતને છોડવાના નથી, પણ તમે એમ માનો કે ના રાગ દ્વેષ થયા એ મારો પોતાનો દોષ છે, પેલો નિમિત્ત હતો, તો પછી એ નિમિત્તને પછી તમે યાદ નહીં કરો, એ છૂટી જશે. અત્યારે ભગવાનનું એમ અહીંયા કહેવું છે કે ભાઈ રાગ દોષની ઉત્પત્તિ અન્ય દ્રવ્યના કારણે થતી જ નથી, તો પછી શા માટે અમે કોપ કરીએ? બહુ સરસ વાત એમાં કહી દીધી. આપણે આ બધું ગુરુદેવ પાસેથી સમજ્યા છીએ. આજે પુનરાવર્તન રૂપે આ વાતને ફરીથી આપણે લીધી છે. હવે આગળ આજનો સ્વાધ્યાય શરૂ કરીએ. હવે આ વાત જે આવી એવા જ અર્થનું કળશરૂપ કાવ્ય અમૃત ચંદ્રાચાર્ય ભગવાન કહે છે. તો કળશ 220. યદિહ ભવતિ રાગ દ્વેષ દોષ પ્રસૂતિ કતરત અપિ પરેશા દૂષણમ નાસ્તિ તત્ર સ્વયં અયમ અપરાધી તત્ર સર્પત્ય બોધો ભવતુ વિદિતમ અસ્તમ યાત્વ બોધ અસ્મિ બોધ. કળશ 220 શ્લોકાર્થમાં અહીંયા કહે છે કે આ આત્મામાં જે રાગ દ્વેષ રૂપ દોષોની ઉત્પત્તિ થાય છે, ઇહ યત રાગ દ્વેષ દોષ પ્રસૂતિ ભવતી. આ આત્મામાં જે રાગ દ્વેષ રૂપ દોષોની ઉત્પત્તિ થાય છે, એટલે કે રાગ દ્વેષ થાય છે, ત્યાં પરદ્રવ્યનો કાંઈ પણ દોષ નથી. તત્ર પરેશા કતરત અપી દૂષણમ નાસ્તિ. આ આત્મામાં જે રાગ દ્વેષ રૂપ દોષોની ઉત્પત્તિ થાય છે, ત્યાં પરદ્રવ્યનો કાંઈ પણ દોષ નથી. ત્યાં તો સ્વયં અપરાધી એવું આ અજ્ઞાન જ ફેલાય છે. તત્ર સ્વયં અપરાધી અયમ અબોધ સર્પતિ એ પ્રમાણે વિદિત થાઓ વિદિતમ ભવતું. અજ્ઞાન અસ્ત થઈ જાઓ, હું તો જ્ઞાન છું. શું વાત કરી, બહુ સરસ વાત કરી. કે છે કે તત્ર સ્વયં અપરાધી અયમ અબોધ સર્પતિ વિદિતમ ભવતુ. ત્યાં સ્વયં અપરાધી એવું આ અજ્ઞાન જ ફેલાય છે એ પ્રમાણે વિદિત થાવ, અને સાથે સાથે અબોધ અસ્તમ યાતુ બોધ અસ્મિ, એટલે અજ્ઞાન અસ્ત થઈ જાઓ, હું તો જ્ઞાન છું. રાગ દ્વેષની ઉત્પત્તિ એ દોષ છે, અને બધાને એ દોષ દૂર કરવો છે, પણ એ દોષ કઈ રીતે દૂર થાય એ સમજવાનો પ્રયત્ન કર્યા વિના એકબીજાને સલાહ આપ્યા કરે કે ભાઈ રાગ ન કરવો, દ્વેષ ન કરવો, તમારે હવે આમ ક્રોધ ન કરવો, તમારે આમ રાગ ન કરવો, એવી એકબીજાને બધા સલાહ આપ્યા કરે. પણ રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે એનું મૂળ કારણ સમજતા નથી. મૂળ કારણને સમજી અને જો ઉપાય કરે તો બરાબર થાય. બાકી આમ બારમાં રાગ દ્વેષને દબાવી દેવાથી કંઈ રાગ દ્વેષ ચાલ્યા જશે, ઉત્પન્ન નહીં થાય એવું બનશે નહીં. રાગ દ્વેષ ઉત્પન્ન ન થાય એવી સ્થિતિ આપણે સર્જવા માંગીએ છીએ, અને છતાંય આપણે એનું મૂળ કારણ શોધતા નથી કે રાગ દ્વેષ શા માટે ઉત્પન્ન થાય છે. આપણે આપણી એક માન્યતા, ઊંધી માન્યતા કે રાગ દ્વેષ પરને કારણે મને થાય છે એ છોડતા નથી. કર્મના ઉદયને કારણે મને આ રાગ દ્વેષ થાય છે એ માન્યતા જતી નથી. બીજો કોઈ કેમાં મને રાગ દ્વેષ કરાવે છે એ માન્યતા આપણે છોડતા નથી. એ દોષ પોતાનો છે એ ગંભીરતાપૂર્વક સમજતા નથી. છોડતાપૂર્વક કહીએ છીએ કે ભાઈ મને રાગ દ્વેષ થયા, એટલે મારી ભૂલ થઈ, પણ એમ નહીં, એ રાગ દ્વેષ ઉત્પન્ન થવાનું કારણ શું એનો આપણે ક્યારેય વિચાર નથી કરતા. રાગ દ્વેષ મારી પર્યાયમાં થયા એનું કારણ શું, મૂળ કારણ એ જ છે કે અજ્ઞાન. પોતાના સ્વરૂપનું ભાન નથી, પોતાના સ્વરૂપનું ભાન નથી, અને પોતાના સ્વરૂપને વિશે સ્થિરતા નથી. એટલે બારમાં આવ્યો છે, સ્વરૂપથી ચ્યુત થયો છે, એટલે પછી રાગ કે દ્વેષ થવાના. પણ પોતાના સ્વરૂપનું ભાન હશે અને જે રાગ દ્વેષ થશે એ બહુ નબળા થશે, અને એ ધીરે 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 ચાલ્યા જશે, એટલે કે પછી એની ઉત્પત્તિ થશે નહીં. સમ્યક દ્રષ્ટિને પછી એવા રાગ દ્વેષ થતા જ નથી, અને જેમ જેમ એ પોતાના સ્વરૂપને વિશે સ્થિરતાનો પ્રયત્ન વધારે ને વધારે કરવામાં એ લાગ્યો છે એવો પુરુષાર્થ એ કરે છે, પછી એને રાગ દ્વેષ કરવાનો અવકાશ જ બહુ ઓછો મળે છે. તમે સ્વરૂપનું લક્ષ્ય કરો, હું ભગવાન આત્મા છું, નાયક છું, ત્રિકાળ શુદ્ધ છું, એવો જ વિચાર રાખો. રાગ દ્વેષ મને થાય છે એમ બોલવા કરતા હું કોણ છું, મારું સાચું સ્વરૂપ છે એ આખો વખત યાદ કર્યા કરશો તો રાગ દ્વેષ ઉત્પન્ન જ નહીં થાય. લોકો એકબીજાને સલાહ આપે કે ભાઈ તમારે હવે ક્રોધ નહીં કરવો, હવે આ સલાહનો કાંઈ અર્થ નથી. મૂળ વસ્તુને સમજ્યા વગર કેમ થાય છે એનું કારણ તો પોતાનું છે, અને એને દૂર કરવાનો ઉપાય પણ સાચો તો એ જ છે કે બીજાનો દોષ નથી એમ સ્વીકારી લો. રાગ દ્વેષ થાય છે કોઈ કરાવતું નથી, કર્મના ઉદયને કારણે થાય છે એમ પણ નથી, એ પોતાનો દોષ છે, પોતે સ્વભાવથી ચ્યુત થયો છે માટે થાય છે. તો સ્વભાવ તરફનો પુરુષાર્થ વધારીએ તો સહજ રીતે રાગ દ્વેષ પછી ઉત્પન્ન નહીં થાય. એટલે અહીંયા એમ કે છે કે એ અજ્ઞાનને કારણે છે, એટલે અજ્ઞાન અસ્ત થઈ જાઓ. અહીંયા શુક્રા આ લીધું, કોઈને એમ થાય કે આ વાત કરતા આચાર્ય ભગવાને એમ ક્યાં લીધું, ત્યાં પહેલા તો આ વાત કરી કે આ આત્મામાં જે રાગ દ્વેષ રૂપ દોષોની ઉત્પત્તિ થાય છે ત્યાં પરદ્રવ્યનો કાંઈ પણ દોષ નથી, ત્યાં તો સ્વયં પોતાને જે રાગ દ્વેષ થાય છે એમાં પોતાનો અપરાધ છે. એટલે એની અંદર એમ કહ્યું કે ત્યાં તો સ્વયં અપરાધી એવું આ અજ્ઞાન જ ફેલાય છે, એ અજ્ઞાન ફેલાઈ રહ્યું છે, અજ્ઞાનને કારણે થઈ રહ્યું છે, સ્વરૂપનું ભાન નથી ને, એ અજ્ઞાન છે. એટલે એમ તમે એને જાણો, અને પછી જે અજ્ઞાન રાગ દ્વેષનું કારણ છે એ અસ્ત થઈ જાઓ એમ કહ્યું. એ અસ્ત થઈ જાય તો જ રાગ દ્વેષની ઉત્પત્તિ ન થાય. તો પછી એ અસ્ત થઈ જાય કઈ રીતે? બોલવાથી અસ્ત થઈ જશે કે એનો પુરુષાર્થ કરવો પડશે? અને પુરુષાર્થ કરવો હશે તો શું માનવું પડશે? તો કહે છે કે હું તો જ્ઞાન જ છું, પોતાના સ્વરૂપને જેમ છે તેમ સમજી અને એની દ્રઢતા કરવી કે હું તો ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ જ છું, બીજું કાંઈ નથી, હું જ્ઞાન છું એમ જ્યારે નિર્ણય કરવામાં આવશે ત્યારે એ અજ્ઞાન અસ્ત થશે. અનુભવ સહિત પોતે જ્ઞાન સ્વરૂપ છે એમ નિર્ણય થશે એટલે સમ્યક દર્શન થશે એટલે એ જ્ઞાન છે એનો એ વખતે વિકાસ થશે અને અજ્ઞાન છે એ અસ્ત થશે. એમ થતાં રાગ દ્વેષની ઉત્પત્તિ નહીં થાય. બહુ સરસ વાત આમાં મૂકી છે. એમાં મૂળ કારણ પણ રાગ દ્વેષ થવાનું સમજાવ્યું અને સાથે સાથે એ પણ કહ્યું કે પોતાને કઈ રીતે એવો પુરુષાર્થ કરવો જેથી એ અજ્ઞાન અસ્ત થઈ જાય કે હું તો જ્ઞાન છું. આ શબ્દ છે ને બરાબર યાદ રાખવાના, હું તો જ્ઞાન છું, એનું જ રટણ થવું જોઈએ. એનું રટણ વારંવાર વિસ્તાર પૂર્વક થવું જોઈએ કે હું ભગવાન આત્મા જ્ઞાયક છું, જ્ઞાનમય છું, મારો સ્વભાવ જ જ્ઞાનનો છે, એ સિવાય બીજું મારામાં કાંઈ નથી. હું ઓમકાર સ્વરૂપ છું, બીજી કોઈ વાત નથી. આખો દિવસ હું જ્ઞાન સ્વરૂપ છું, ઓમકાર સ્વરૂપ છું અને ઓમનું રટણ લગાડવું, ભગવાનની વાણીમાંથી આવતા ઓમનો સ્વીકાર કરવો અને એ દ્વારા મારા જ્ઞાનની ચેતના જાગૃત થાય છે, એવા ભાવ સહિત વારંવાર સ્વરૂપનું લક્ષ કરવું, હું જ્ઞાન સ્વરૂપ છું. આ જ એનો માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી. પંડિતજી અહીંયા ભાવાર્થમાં સમજાવે છે કે અજ્ઞાની જીવ રાગ દ્વેષની ઉત્પત્તિ પરદ્રવ્યથી થતી માનીને પરદ્રવ્ય ઉપર કોપ કરે છે કે આ પરદ્રવ્ય મને રાગ દ્વેષ ઉપજાવે છે, તેને દૂર કરવું, પેલાને દૂર કરવાનો પ્રયત્ન કરે, સંયોગોને દૂર કરવાનો પ્રયત્ન કરે. હવે જે કર્મના ઉદયને કારણે જે સંયોગો સર્જાયા છે, જે એનાથી જુદા છે, ત્યાં દ્રવ્ય જ જુદું છે, એને સંયોગોને અથવા પેલા પર દ્રવ્યને દૂર કરવાનો મિથ્યા પ્રયત્ન કરે, પણ એ કાંઈ થવાનું છે એનાથી? એ થવાનું જ નથી. જે સંયોગો આવ્યા છે એ સંયોગોને એ ફેરવી શકતો જ નથી. એટલા માટે સાદી એક ફિલોસોફી લઈએ તો પણ એમ જ કહેવાય કે જે સંયોગો છે એ સંયોગોને આપણે બદલી શકતા નથી, પણ સંયોગો તરફનો દ્રષ્ટિકોણ બદલી લઈએ, સંયોગો તરફનો દ્રષ્ટિકોણ આપણે બદલી નાખીએ, એટલે આ પરદ્રવ્ય મને રાગ દ્વેષ ઉપજાવે છે તેને દૂર કરું, એવો મિથ્યા અભિપ્રાય બાંધવો નહીં, એવી મિથ્યા માન્યતા કરવી નહીં, એવો પ્રયત્ન કરવો નહીં. એ થવાનું જ નથી, એ થઈ શકે એમ નથી. એ સંયોગો જે આવ્યા છે એ ખરેખર રાગ દ્વેષ ઉપજાવતા નથી અને એને દૂર કરવાનો પ્રયાસ પણ કરવો નહીં, એને માત્ર જ્ઞાતા દ્રષ્ટા ભાવે જોયા કરવા. પણ આ પરદ્રવ્ય મને રાગ દ્વેષ ઉપજાવે છે તેને દૂર કરું એમ જે કોપ કરે છે, એવા અજ્ઞાની જીવને સમજાવવા માટે આચાર્ય દેવ ઉપદેશ કરે છે કે રાગ દ્વેષની ઉત્પત્તિ અજ્ઞાનથી આત્મામાં જ થાય છે અને તે આત્માના જ અશુદ્ધ પરિણામ છે. માટે એ અજ્ઞાનને નાશ કરો, અજ્ઞાનનો નાશ કરતા સમ્યક જ્ઞાન પ્રગટ થાય અને પછી રાગ દ્વેષ ઉત્પન્ન નહીં થાય. કેમ કે આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે અને એ જ્ઞાન સ્વરૂપ છે એ અનુભવમાં આવે એવો ભગવાન આત્મા છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે તો એનો એવો અનુભવ કરો. પરદ્રવ્યને રાગ દ્વેષનું ઉપજાવનારું માનીને એના ઉપર કોપ ન કરો. પરદ્રવ્ય પરદ્રવ્ય છે, એ મને કાંઈ કરતું નથી, એ મારા રાગ દ્વેષનું કારણ પણ નથી, અને આ રાગ દ્વેષ જે થાય છે તે મારી પર્યાયમાં થાય છે, એ થવામાં મારો દોષ છે, એ દોષ મારા અજ્ઞાનને કારણે છે. અથવા સમ્યક દ્રષ્ટિ છે તો એ જાણે છે કે આ જે રાગ દ્વેષ થયા તે અજ્ઞાનને કારણે નહીં પણ મારા પુરુષાર્થની ખામીને કારણે થયા છે. એટલે બંને વાતને બરાબર જેમ છે તેમ આપણે સમજવાની છે. હવે આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજીસ્વામી આપેલ પ્રવચનના અંશ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 10મો પાના નંબર 21. કળશ 220 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. ગુરુદેવ અહીંયા કહે છે કે અહીં પર્યાયની વાત છે. ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય એ તો શુદ્ધ છે, એની અહીંયા કઈ વાત નથી. દ્રવ્ય તો શુદ્ધ છે, ત્રણેય કાળે એ તો શુદ્ધ છે. ભૂતકાળમાં શુદ્ધ હતું, વર્તમાનમાં શુદ્ધ છે, ભવિષ્યમાં પણ તો દ્રવ્ય તો શુદ્ધ જ છે, શુદ્ધ રહેવાનું છે અને શુદ્ધ હતું. અહીંયા જે વાત છે એ પર્યાયની વાત છે. વર્તમાન પર્યાય જે એક સમયનું સત છે એ પર્યાયમાં મલિનતા છે. રાગ દ્વેષના પરિણામ જે થઈ રહ્યા છે એ પર્યાયમાં છે. એટલે એ પર્યાયની અહીંયા વાત છે કે પૂર્ણ શુદ્ધતા જીવની હોવા છતાં કેમ એ પ્રગટ થતી નથી. પોતે ત્રિકાળ શુદ્ધ છે તો વર્તમાન પર્યાયમાં એવી નિર્મળ શુદ્ધ પર્યાય કેમ પ્રગટ થતી નથી, એ વાતનું આપણે સંશોધન કરીએ, એનો વિચાર કરીએ કેમ એમ થતું નથી. જો હું શુદ્ધ છું તો કેમ શુદ્ધ પર્યાય નિર્મળ થતી નથી, તો અનેક પ્રકારે એનો વિચાર થાય. અને એમાં આ પણ વિચાર થાય કે વર્તમાન પર્યાય મલિન છે અને એ મલિનતાનું કારણ શું હોઈ શકે. વારંવાર એક સમયની એવી મલિન પર્યાયો શા માટે ઉત્પન્ન થાય. એટલે અહીંયા જે વાત છે તે પર્યાયની વાત છે. એ પર્યાયમાં જે મલિનતા ઉત્પન્ન થાય છે એનું કારણ આપણે સમજી અને પુરુષાર્થ કરવાનો છે. એટલે ગુરુદેવ સમજાવે છે કે ભાઈ અહીં પર્યાયની વાત છે. આત્માની પર્યાયમાં રાગ દ્વેષ રૂપ દોષની પ્રસૂતિ થાય છે, એટલે કે એવા રાગ દ્વેષના પરિણામ ઉત્પન્ન થાય છે. તો કહે છે કે એ પર્યાયનો પોતાનો અપરાધ છે. જો ગુરુદેવે અહીંયા કોઈને એમ લાગે કે પર્યાયનો અપરાધ કયો એટલે જીવનો અપરાધ નહીં કયો હોય એમ નથી કહેવાનો આશય. પર્યાયનો પોતાનો અપરાધ છે, વધારે સૂક્ષ્મતાથી વાત કરી છે. એ પર્યાયનો પોતાનો અપરાધ છે, તેમાં પરદ્રવ્યનો જરાય અપરાધ નથી. કહેવું એ છે કે એક સમયની જે મલિનતા થઈ એ રાગ દ્વેષ દોષની ઉત્પત્તિ થઈ તો એમાં પરદ્રવ્યનો જરાય અપરાધ નથી. એ વાતને પહેલા તો અહીંયા કહી છે. કેમ કે એક વાત તો નક્કી છે કે એમાં પોતાનો અપરાધ છે એમ કહી, અને પણ આપણે એ જ વાત દર્શાવવા માંગીએ છીએ કે એમાં પરનો કોઈ અપરાધ નથી. અને પછી પોતાનો અપરાધ છે તો એને દૂર કરવાની છે, એવા અપરાધને દોષને દૂર કરવો છે, તો વધારે સૂક્ષ્મતાથી વિચાર કરીએ ત્યારે એ પરિણામ જીવનો સ્વભાવ નથી એમ નક્કી કરવું પડે. એ પરિણામ પોતાને થાય છે તો એ જીવનો સ્વભાવ નથી, એ બીજી વાત પણ આપણે નક્કી કરવી પડે. એ પરનો અપરાધ નથી એ તો નક્કી કર્યું, પણ બીજી વાત એ પણ નક્કી કરવી પડે કે જીવનો એ સ્વભાવ નથી, એ પર્યાય સ્વભાવ છે. એ વખતની પર્યાય જે ઉત્પન્ન થઈ એનો અપરાધ છે. એટલે ગુરુદેવે એ વાત અહીંયા લીધી છે. શું કહ્યું? કે પર્યાયનો પોતાનો અપરાધ છે, તેમાં પરદ્રવ્યનો જરાય અપરાધ નથી. તો સમકીતિ જ્ઞાનીને રાગ થાય છે તે કર્મની બળજોરીથી થાય છે એમ શાસ્ત્રમાં આવે છે ને? કોઈએ પ્રશ્ન કર્યો. સમકીતિને જ્ઞાનીને રાગ થાય છે તે કર્મની બળજોરી એટલે કર્મના ઉદયને કારણે થાય છે એમ શાસ્ત્રમાં આવે છે ને? ગુરુદેવ એનું સમાધાન આપતા આગળ કહે છે 22મા પાના ઉપર, હા આવે છે, શાસ્ત્રમાં એ વાત આવે છે, પણ એ તો નિમિત્તનું કથન છે, એટલે કે નિમિત્તની મુખ્યતાથી કથન કરવામાં આવ્યું છે. જ્ઞાનીને રાગની રૂચિ નથી તેથી તેને રાગ થાય છે તે કર્મની બળજોરીથી છે એમ નિમિત્તની મુખ્યતાથી કહીએ છીએ. શું કહ્યું? જ્ઞાનીને રાગની રૂચિ નથી, રાગમાં એને રૂચિ નથી. એ રાગ આવ્યો છે તો રાગને એ જાણે છે કે આ રાગ થયો છે, એને રાગને લંબાવવો નથી, એને રાગરૂપ થવું નથી, એને તો રાગને છોડવો છે. શુભભાવ આવ્યો છે તો એને શુભભાવરૂપ રહેવું નથી, જ્ઞાની એને જાણે છે કે આ શુભભાવ આવ્યો છે એ વર્તમાન પર્યાયમાં થયો છે, એ ક્ષણિક છે અને એનું કારણ મારા પુરુષાર્થની ખામી છે. એને એવા શુભભાવ આવ્યા છે તો શુભભાવની પણ રૂચિ નથી કે આ શુભભાવ જ રહ્યા કરે તો સારું, એમ જ્ઞાનીને હોતું નથી. પૂજાનો ભાવ આવ્યો હોય, સ્તવનનો ભાવ આવ્યો હોય, સ્તુતિ કરવાનો ભાવ આવ્યો હોય તો જ્ઞાનીને એવા સ્તુતિ કરવાના ભાવમાં રહેવું નથી. આ વાત સમજવા જેવી છે. આપણે તો એમ જ માનીએ કે બસ ભગવાનની એમણે સ્તુતિ કરી એટલે આમ થયું, ભક્તામરની રચના થઈ તો ભગવાનની સ્તુતિ કરી શુભભાવ એટલે પછી એ બધી બેડીઓ તૂટી ગઈ, 48 શૃંખલા બધી તૂટી ગઈ એટલે પછી એ તો કે એમ જ રહ્યા હશે, ભગવાનમાં જ રહ્યા હશે. આપણા મનમાં તો એવો જ વિકલ્પ આવે. મોટાભાગના મનમાં એમ જ હોય કે ભક્તામર સૂત્ર રચાયું ને એમણે એ રીતે કર્યું ને એ શૃંખલા તૂટી ગઈ એટલે પછી તો એમાં જ રહ્યા હોય ને, ભગવાનની સ્તુતિમાં જ રહ્યા હોય ને, એ દ્વારા જ કલ્યાણ હોય ને, એમ નથી. ભક્તામરના રચયિતા માનતુંગાચાર્ય આચાર્ય ભગવાન એ કઈ પ્રભુની સ્તુતિમાં રહેતા ન હતા. એ તો એ વખતે વિકલ્પ આવ્યો ને એવી સ્તુતિ થઈ ગઈ, અને છતાંય એ વખતે પણ એ જાણતા હતા કે આ શુભભાવ છે, પ્રભુની સ્તુતિ એ શુભભાવ છે અને એમાં એમને કઈ રહેવું નથી, એમાં એમને રૂચિ નથી. એમની રૂચિ તો પોતાના સ્વરૂપને વિશે છે. સામાન્ય માણસને એમ થાય કે આવું હોય, ભગવાનની રૂચિ નહીં પોતાના સ્વરૂપની રૂચિ? ભાઈ એમ જ છે. ભગવાનના જ્ઞાનમાં પણ એમ જ આવ્યું છે કે તું તારા સ્વરૂપને વિશે રહેજે. ભગવાનના ઉપદેશમાં પણ, જીનવાણીમાં આ વાત આવી છે, ઓમકાર ધ્વનિમાં પણ એ વાત આવી છે કે તું તારા સ્વરૂપને વિશે રહે, અમે તારે માટે પર છીએ. હવે આવો ભગવાનનો આદેશ છે એનો અનાદર કરી, એનો અનાદર કરી અને આપણે ગમે તે ભાવ શુભભાવ કરીએ તો પછી ધર્મ ક્યાંથી થાય? ભગવાનનો મૂળ ઉપદેશ તો એ છે કે પોતાના સ્વરૂપને વિશે રહેવું ઠરવું. પ્રભુ તો એમ કહે છે કે તું અમારું પણ લક્ષ ન કર, કેમ કે અમે તારે માટે પર છીએ અને અમે પણ એ જ પ્રમાણે અમારા સ્વરૂપની પ્રાપ્તિ કરી છે, તો તું પણ તારા સ્વરૂપની પ્રાપ્તિ એ પ્રમાણે કર. હવે આ મૂળ વાત, મૂળ ઉપદેશ એ આરાધવાને બદલે આપણે માત્ર ભગવાનની સ્તુતિ કર્યા કરીએ તો વાત નહીં બને. સ્વરૂપને વિશે આપણે ન જઈએ તો ધર્મ નહીં થાય. આ વાત આચાર્ય ભગવાન, માનતુંગાચાર્ય ભગવાન પણ જાણતા હતા. એટલું જ નહીં, એ એમ પણ જાણતા હતા કે આ ભગવાનની સ્તુતિનો ભાવ આવ્યો છે એ શુભ ભાવ છે અને પોતાના સ્વરૂપને વિશે રહેવું એ શુદ્ધ ભાવ છે અને પ્રભુની આજ્ઞા એમ જ છે કે શુદ્ધ ભાવમાં રહેવું. એટલે એમને કઈ આ ભક્તામર સ્તોત્ર થયું એટલે પછી એ ભક્તામર સ્તોત્ર પ્રમાણે વારંવાર એ સ્તુતિના ભાવમાં જ રહે એવી કાંઈ રૂચિ હતી નહીં. એને તો પોતાની નબળાઈ સમજતા હતા, પુરુષાર્થની નબળાઈ સમજતા હતા કે અમે સ્વરૂપથી ચ્યુત થઈ અને બહાર આવ્યા છીએ એટલે આ શુભભાવ આવ્યો છે. જો પ્રભુનો સાચો આદર કરવો હોય, પ્રભુની આજ્ઞા માનવી હોય, જીનેશ્વર ભગવાનનો તમને ખરેખર સાચો આદર હોય તો તમારે જીનેશ્વર ભગવાનની આજ્ઞાને સમજવી જોઈએ અને એનો સ્વીકાર કરવો ને એને ઉથાપવી નહીં. પ્રભુ તો એમ કહે છે કે ભાઈ તું તારા સ્વરૂપને વિશે રહે, એ મોટામાં મોટો પ્રભુનો આદર છે. સ્વરૂપને વિશે રહેવું એ જ પ્રભુનો આદર છે. લોકોને બિચારાને ભાન નથી, ખબર નથી. એટલે આપણે એમ કહીએ કે ભાઈ આપણે આપણા આત્માને વિશે રહેવું અને પ્રભુની સ્તુતિ કરવા કરતા સ્વરૂપને વિશે રહેવું એ ધર્મ છે તો ઘણાને વાત એ બેસતી નથી. એમ લાગે કે ના ના, તો પ્રભુનો અનાદર થયો. ના, એમ નથી. પ્રભુનો અનાદર તો ત્યારે થાય છે કે પ્રભુની આજ્ઞાને આપણે માનતા નથી. પ્રભુનો અનાદર તો ત્યારે થાય છે કે જીનેશ્વર ભગવાનની વાણીમાં આવેલા પરમ સત્ય પ્રમાણે આપણે પ્રવર્તતા નથી. પ્રભુનો આદેશ તો એ છે કે પોતાના સ્વરૂપને વિશે રહેવું, પણ નથી થઈ શકતું તો પછી જેમના દ્વારા આપણે આ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એવા પ્રભુ પ્રત્યે નો અહોભાવ આપણને આવે એવો શુભ ભાવ હોય, એવો સ્તુતિનો ભાવ હોય. પણ મૂળ વાત શું છે? સ્વરૂપને વિશે રહેવું. એટલે શુભભાવની રૂચિ જ્ઞાની પુરુષને ક્યારેય હોય નહીં. જ્ઞાનીને રાગની રૂચિ હોતી જ નથી. વાત તો એમ જ છે. જ્ઞાનીને રાગની રૂચિ નથી, તેથી તેને રાગ થાય છે તે કર્મની બળજોરીથી છે એમ નિમિત્તની મુખ્યતાથી કહીએ છીએ. એટલે પછી ત્યાં કે રાગ કે જ્ઞાનીને કેમ થયો એની વાત આવે ત્યારે પછી એમ કહેવામાં આવે, નિમિત્તની અપેક્ષાથી, નિમિત્તની મુખ્યતાથી કહેવામાં આવે કે ભાઈ એ કર્મની બળજોરીથી થયો. ખરેખર એ કર્મને કારણે થાય છે એમ નથી. અને જ્ઞાની પણ એ સમજે છે, કઈ કર્મ મને રાગ ઉપજાવે છે એમ કઈ જ્ઞાની માનતા નથી. ત્યાં નિમિત્ત શું હતું, નિમિત્તની મુખ્યતા દર્શાવવી છે, ત્યારે એ વાત એમ કરવામાં આવે કે જ્ઞાનીને આવા રાગ થાય છે તો એનું કારણ શું. એ તો જ્ઞાની છે, સમજે છે બધું, છતાંય એમને રાગ કેમ થાય છે તો એમ કહેવામાં આવે કે નિમિત્તની મુખ્યતા કરીને એમ કહેવામાં આવે કે એ કર્મની બળજોરીથી થાય છે. પણ થાય છે તો પોતાના અપરાધથી જ. કર્મની બળજોરી છે થાય છે એટલે કર્મ એને રાગ ઉત્પન્ન કરાવે છે એમ નથી. જ્ઞાની પણ એમ માનતા નથી. અને વાસ્તવમાં એમ જ છે, થાય છે તો પોતાના અપરાધથી જ થાય છે. કર્મ કઈ રાગ આદિ કરાવી દેતું નથી. કર્મ શું કરે? કર્મ એ તો નિમિત્ત છે, એ પર છે, અને એ તો વિકારને અડતાય નથી. આ શુભાશુભ ભાવ જે જીવને થયા એને પેલું કર્મ તો અડતું નથી, સ્પર્શતું નથી. કર્મ ક્યાંથી એને સ્પર્શે? એ કઈ કર્મની પર્યાયમાં થાય છે? કર્મની પર્યાયમાં નથી થતું, જીવની પર્યાયમાં થાય છે. કર્મ જે છે એ પેલા રાગાદિક ના વિકાર થયા એને સ્પર્શતું નથી. જો આ વાત બહુ સમજવા જેવી છે. ગુરુદેવ એક લીટીમાં છે ને ઘણી બધી વાત કરી દેતા હોય છે. જરાક ધ્યાન ચૂકી જઈએ ને આપણે, એના ઉપર લક્ષ ના આપીએ ને તો બહુ મોટી વાત ચાલી જાય. અહીંયા શું કહ્યું છે ગુરુદેવે, બહુ સરસ વાત કરી છે કે કર્મ નિમિત્ત છે, એ પર છે, અને એ તો વિકારને અડતાય નથી. એ કર્મ ને નિમિત્ત જે સંયોગો જે કઈ છે તે આ શુભાશુભ ભાવ થયો, રાગ દ્વેષના ભાવ થયા એને એ સ્પર્શતા નથી. કેમ કે રાગ દ્વેષના પરિણામ થયા છે એ કોની પર્યાયમાં થયા? એ પેલા જડ કર્મની પર્યાયમાં થયા કે જીવની પર્યાયમાં થયા? જીવની પર્યાયમાં થયા. તો એ કર્મ છે કે જે નિમિત્ત છે એ કઈ આ વિકારી પરિણામ થયા છે એને અડે છે, સ્પર્શે છે? બિલકુલ નહીં. કેમ કે એની પર્યાયમાં જ નથી. એ જીવની પર્યાયમાં જે થાય એને પેલું કર્મ અડે ક્યાંથી? બંને વસ્તુ જ જુદી છે. અને આપણે ત્રીજી ગાથામાં એ સમજ્યા છીએ કે સર્વ પદાર્થો પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલા પોતાના અનંત ધર્મોના ચક્રને ચુંબે છે, તો પણ તેઓ પરસ્પર એકબીજાને ચુંબતા નથી, સ્પર્શતા નથી. આ તો બહુ શરૂઆતમાં આપણે સમજ્યા છીએ. ભાઈ ભગવાનની વાણીમાં આવેલી આ વાત છે. ગુરુદેવ કરુણા કરીને કહે છે કે ભાઈ તું સમજ, આ ભગવાનના ઘરની વાત છે. આગળ કહે છે કે આત્માની પર્યાયમાં પુણ્ય અને પાપના ભાવ થાય, શુભાશુભ ભાવ થાય કે જેને કારણે પુણ્યનો બંધ પડે અથવા પાપનો બંધ પડે, તે બધા દોષ છે. એ વિભાવ ભાવે પરિણમન છે, એ વિકારી પર્યાય છે, એ પોતાના સ્વભાવ ભાવે પરિણમન નથી. એટલે એ બધા દોષ છે. એ થવામાં એ પોતે સ્વભાવથી ચ્યુત થઈ અને બહાર આવ્યો છે, માટે એ બધું થાય છે. તો તે દોષોની ઉત્પત્તિ થાય તેમાં પરદ્રવ્યનો કાંઈ પણ અપરાધ નથી. એ વાત તારે પહેલા સ્વીકારવાની. જૈનમાં અત્યારે બહુ ગરબડ થઈ ગઈ છે. અત્યારે ગુરુદેવ કહે છે કે એવું લાકડું ગરી ગયું છે કે કર્મને લઈને જીવને વિકાર થાય છે, એવું જૈનમાં માનવા લાગ્યા છે. એટલે અન્ય મતવાળા શું માને છે કે ઈશ્વર બધું કરે છે, અને અહીંયા બધા જૈનમાં અત્યારે શું માને છે કે બધું કર્મને કારણે બધું થાય. બહુ ઊંધી ખોટી માન્યતા પ્રવર્તી રહી છે. અન્ય મતવાળા ઈશ્વરને કરતા માને અને ઈશ્વર જ બધું કરે. ઈશ્વર બિચારો નવરો બેઠો હશે ત્યાં, જગત આખાના બધા જ પદાર્થોના પરિણમન કરાવ્યા કરે ને, એનું નિયમન કરે. એટલી બધી ઊંધી માન્યતા છે. એવું આપણે માટે અહીંયા જૈનમાં એમ છે કે કર્મ બધું કરે, એટલે બંને માન્યતા સરખી છે. અન્ય મતવાળા ઈશ્વરને કરતા માને અને આ જૈનો જડ કર્મને રાગ દ્વેષનો કરતા માને, બેમાં શું ફેર? કાંઈ જ ફેર નહીં. બંને મિથ્યા દ્રષ્ટિ છે. પોતાની જાતને જૈન કહેવડાવનારા કર્મ બધું કરે છે અને કર્મને કારણે આમ છે અને કર્મને કારણે તેમ છે અને અમુક કર્મના ઉદયને કારણે અમને આમ નથી થતું, દર્શન મુનિ કર્મને કારણે અમને મિથ્યાત્વ છે અને જ્ઞાનાવરણી કર્મના ઉદયને કારણે અમને જ્ઞાન થતું નથી, આવી ઊંધી માન્યતા લઈને બેઠા છે. અભ્યાસ નહીં, મૂળ શાસ્ત્રોનો અભ્યાસ નહીં, માત્ર ટૂંકી દ્રષ્ટિ, નાના નાના એ ગ્રુપ બનાવીને બેસી ગયા છે. એટલે મૂળ વસ્તુ તરફ લક્ષ જ કરતા નથી. સંપ્રદાયની બુદ્ધિ એવા શબ્દ હું નથી વાપરતો, ગુરુદેવે તો એમ જ કહ્યું છે કે ભાઈ સંપ્રદાયની બુદ્ધિ રાખીને બેઠા છે, સંપ્રદાયનું પોષણ કરવું છે, એમ નહીં કે જીનેશ્વર ભગવાનની આજ્ઞા માનવી છે. ના, અમારો સંપ્રદાય આ, એમ ગુરુદેવ કહે છે કે એવી સંપ્રદાયની બુદ્ધિ જે રાખીને બેઠા છે અને જીનેશ્વર ભગવાનની આજ્ઞા નથી માનતા, એમને આ વાતનો ખ્યાલ નથી આવતો. મુખ્યતા પેલી કરે ને કે અમારો સંપ્રદાયમાં આમ 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 જ ચાલે, પણ મૂળ વાતને સ્વીકારે નહીં. મૂળ વાતને સ્વીકારવી હોય તો બધી સંપ્રદાયમાં જે જે માન્યતાઓ હોય એને છોડવી પડે. અહીંયા કહે છે કે આ બંને મિથ્યાદ્રષ્ટિ છે, કે જે કર્મને રાગ દ્વેષનો કરતા માને છે એ મિથ્યાદ્રષ્ટિ છે અને ઈશ્વરને કરતા માને છે એ પણ મિથ્યાદ્રષ્ટિ છે. કર્મથી વિકાર થાય એમ માને એ તો એનું મિથ્યા શલ્ય છે, ખોટી ઊંધી માન્યતા છે. અહીંયા તો આ સ્પષ્ટ કહે છે કે તત્ર પરેશા કર્ત અપી દૂષણમ નાસ્તી, પરદ્રવ્યનો કાંઈ પણ દોષ નથી. ત્યાં પરદ્રવ્યનો કાંઈ દોષ નથી, રાગદ્વેષ થાય છે એ પોતાના અપરાધથી થાય છે અને એ પોતાના અપરાધમાં પછી વધારે આગળ સ્પષ્ટતા કરી કે એવો અપરાધ શા માટે થાય છે, તો કે અજ્ઞાનને કારણે થાય છે. એટલે કહે છે કે ત્યાં તો સ્વયં અપરાધી એવું આ અજ્ઞાન જ ફેલાય છે. આચાર્ય કહે છે કે આ અજ્ઞાન અસ્ત થઈ જાઓ, હું તો જ્ઞાન છું. અજ્ઞાન અસ્ત થઈ જાઓ એટલે અજ્ઞાન તો પર્યાયમાં છે, એ તો પર્યાયમાં છે, એટલે એવા અજ્ઞાન ભાવે પોતાનું પરિણામ ન થાઓ. અજ્ઞાન અસ્ત થઈ જાઓ એટલે પોતાનું પરિણમન અજ્ઞાન ભાવે ન થાવ, હું તો જ્ઞાન છું, હું તો જ્ઞાન સ્વરૂપ છું. અમૃતચંદ્રાચાર્ય ભગવાને ત્રીજા કલશમાં પણ કહ્યું છે કે મારી પરિણતિ રાગાદી દોષોથી કલ્માશિત એટલે મેલી છે, તે મલિનતાનો નાશ થાવ. હું તો દ્રવ્યરૂપથી શુદ્ધ ચૈતન્ય મૂર્તિ છું. ત્રીજા કલશમાં એ વાત કરી છે, પરિણતિ છે એ રાગાદી દોષોથી મેલી છે, હું દ્રવ્યથી મલિન છું એમ નહીં, દ્રવ્યથી તો હું શુદ્ધ છું, હું ચૈતન્ય મૂર્તિ છું, પણ મારી પરિણતિ રાગાદી દોષોથી મેલી છે, તે મલિનતાનો નાશ થાય. એવી વાત ત્રીજા કલશમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને કરી છે અને અહીંયા પણ કહે છે કે આ અજ્ઞાન અસ્ત થઈ જાઓ, હું તો જ્ઞાન છું, હું તો જ્ઞાન છું, ચૈતન્ય પ્રકાશનો પુંજ હું પ્રભુ છું, એના આશ્રયે પર્યાયમાંથી વિકારનો નાશ થાવ. પોતે ભગવાન આત્મા ચૈતન્ય પ્રકાશનો પુંજ, એનો આશ્રય કરતા નિર્મળ પર્યાય થાય, એને જ્ઞાનરૂપ પરિણમન થાય, એટલે એનો આશ્રય કરતા પર્યાયમાંથી વિકારનો નાશ થાય, અજ્ઞાન ભાવનો નાશ થાય અને નિરાકુળ આનંદ પ્રગટ થાય. એટલે ભાવના ભાવી છે કે હું તો જ્ઞાન છું, ચૈતન્ય પ્રકાશનો પુંજ હું પ્રભુ છું અને એવા મારા આશ્રય, પોતાના આશ્રય, એવા શુદ્ધ સ્વરૂપના આશ્રય, ધ્રુવનું લક્ષ કરતા, એનો આશ્રય કરતા પર્યાયમાંથી વિકારનો નાશ થાવ અને નિરાકુળ આનંદ પ્રગટ થાવ. આવી વાત છે, હું તો જ્ઞાન છું એમ કહીને દ્રવ્ય દ્રષ્ટિ વડે અજ્ઞાનનો નાશ થાવ, એમ આચાર્યદેવની પ્રેરણા છે. 12 ઉપરના પ્રવચનમાં ગુરુદેવ કહે છે કે અજ્ઞાની જીવ રાગ દ્વેષની ઉત્પત્તિ પરદ્રવ્યથી થતી માનીને પરદ્રવ્ય ઉપર કોપ કરે છે કે આ પરદ્રવ્ય મને રાગ દ્વેષ ઉપજાવે છે તેને દૂર કરું. એવા અજ્ઞાની જીવને સમજાવવાને આચાર્ય દેવ ઉપદેશ કરે છે કે રાગ દ્વેષની ઉત્પત્તિ અજ્ઞાનથી આત્મામાં જ થાય છે અને તે આત્માના જ અશુદ્ધ પરિણામ છે. માટે તે અજ્ઞાનનો નાશ કરો, સમ્યક જ્ઞાન પ્રગટ કરો. આત્મા જ્ઞાન સ્વરૂપ છે એમ અનુભવ કરો. પરદ્રવ્યને રાગ દ્વેષનું ઉપજાવનારું માનીને તેના પર કોપ ન કરો. આ પંડિતજીએ ભાવાર્થમાં કહ્યું છે એનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે જુઓ, જીવને જેટલા રાગ દ્વેષના ભાવ ઉત્પન્ન થાય છે તે અજ્ઞાન છે. જેટલા રાગ દ્વેષના ભાવ ઉત્પન્ન થાય છે તે અજ્ઞાન છે. એટલે શું? એટલે કે તે રાગ દ્વેષ આદિ ભાવમાં ભગવાન જ્ઞાન સ્વરૂપનો શુદ્ધ ચૈતન્યનો અંશ નથી. રાગ દ્વેષના ભાવ જે થયા એની અંદર પોતાનું જ્ઞાન સ્વરૂપ પ્રકાશતું નથી, એનો અંશ પણ નથી. રાગ દ્વેષ આદિ ભાવોમાં ભગવાન જ્ઞાન સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય છે એનો અંશ પણ નથી. રાગ દ્વેષ આદિ ભાવોને અજ્ઞાન કયા, જડ કયા, અજીવ કયા, કેમ કે તે ભાવોમાં જ્ઞાન સ્વરૂપનો અભાવ છે. એ ભાવની અંદર જ્ઞાન પ્રકાશતું નથી. રાગ દ્વેષ આદિ ભાવ છે એમાં પોતાનો જ્ઞાન સ્વભાવ પ્રકાશે છે, પોતાનો જ્ઞાન સ્વભાવ એમાં પ્રગટ થાય છે? ના, નથી થતો. એને એટલા માટે જ એ અજીવ કહી દીધું, જડ કહી દીધું. એ રાગ દ્વેષ આદિ ભાવોને અજ્ઞાન ભાવ કહે, કેમ કે એમાં પોતાનો જ્ઞાન સ્વભાવ જરાય પ્રકાશતો નથી, એનો અંશ પણ આવતો નથી. એમાં એવા ભાવમાં જ્ઞાન સ્વરૂપનો અભાવ છે, એમાં ચેતનાનો કોઈ અંશ નથી. એ રાગ દ્વેષની ઉત્પત્તિ કે છે અજ્ઞાનથી થાય છે, એમાં અજ્ઞાનનો જ ભાવ છે. એ અજ્ઞાન ભાવ છે માટે થાય છે, એટલે એની ઉત્પત્તિ અજ્ઞાનથી થાય છે. જ્ઞાનથી ઉત્પત્તિ થતી નથી. પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે અને એના દ્વારા કંઈ આ રાગ દ્વેષના ભાવ ઉત્પન્ન થાય છે એમ નથી. એ અજ્ઞાનથી રાગ દ્વેષ થાય છે, અજ્ઞાનથી થતા તે જીવના જ પરિણામ છે. માટે તે અજ્ઞાનનો નાશ કરો, સમ્યક જ્ઞાન પ્રગટ કરો. આનંદનો નાથ પ્રભુ, હું શુદ્ધ એક જ્ઞાન સ્વરૂપ છું એમ અનુભવ કરો. જો અનુભવ કરવાનો ઉપદેશ આપ્યો છે, પહેલા તો એવો સ્વીકાર કરવો કે હું ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છું, એ વાતનો સ્વીકાર કરવો. શા માટે સ્વીકાર કરવો? શા માટે એવો સ્વીકાર કરવો? એવો ઉપદેશ આચાર્ય ભગવાને આપ્યો છે માટે સ્વીકાર કરવો? ના, આચાર્ય ભગવાને એવું અનુભવ્યું છે અને પછી વાત કરી છે કે જો તારે તારું શ્રેય કરવું હોય તો તું કર. આચાર્ય ભગવાને એવું કઈ રીતે અનુભવ્યું અને એ વાત ક્યાંથી આવી, એનું ઉગમ સ્થાન શું છે? તો જીનેશ્વર ભગવાનની વાણી છે. એટલે જીનેશ્વર ભગવાનની વાણીમાંથી આચાર્ય ભગવાને એ વાત સ્વીકારી, એવો અનુભવ કર્યો અને પછી એમણે ઉપદેશ આપ્યો છે. આચાર્ય ભગવાન એ આચાર્ય નહોતા થયા ત્યારે એ આપણા જેવા જ હતા. એમને જ્યાં સુધી મિથ્યાત્વ નહોતું ટળ્યું ત્યારે એ આપણા જેવા જ હતા, પણ એમણે પુરુષાર્થ કર્યો અને ભગવાનની વાણીમાં આવેલા પરમ સત્યનો સ્વીકાર કર્યો અને એમ અનુભવ કર્યો અને ત્યાર પછીથી આપણને કહ્યું છે. જેમ મોટો ભાઈ હોય ને, એ કંઈક કામ કરે, એચીવ કરે અને પછી નાના ભાઈને સમજાવે કે જો આવી રીતે કરવાનું, બસ એના જેવી વાત છે. આચાર્ય ભગવાનને કરુણા થઈ છે એટલે આપણને કહે છે, અને એ કહે છે એ આપણા માટે કહે છે. એમણે તો એ પ્રાપ્ત કરી લીધું છે એટલે આપણને કહે છે કે એમ અનુભવ કરો, શું અનુભવ કરો? કે હું શુદ્ધ એક જ્ઞાન સ્વરૂપ છે એમ અનુભવ કરો. પોતે તો કર્યો છે અનુભવ, અને આપણને અનુભવ કરવાનો ઉપદેશ આપે છે, તો એ એટલા માટે આપે છે કે એમને આપણા પ્રત્યે કરુણા છે. એમને એમ છે કે આ જીવો દુઃખી છે અને પોતાના સ્વરૂપનો અનુભવ કર્યા વિના દુઃખી થઈ રહ્યા છે, જો સ્વરૂપનો અનુભવ કરશે તો એ પણ સુખી થશે. એટલે કહે છે રાગ દ્વેષ છોડવા છે. આ જીવો રાગ દ્વેષથી રહિત થવા માગે છે, એ ધર્મ માર્ગમાં પ્રવેશવા માગે છે, મોક્ષ માર્ગમાં પ્રવેશવા માગે છે. એટલે આચાર્ય ભગવાનને કરુણા થઈ છે કે એ કેવી રીતે એવા ધર્મ માર્ગે પ્રવર્તે. એટલે કહે છે કે શુદ્ધ એક જ્ઞાન સ્વરૂપ છું એવો અનુભવ કરો. પહેલા એ વાતને સમજો, માનો, સ્વીકારો, અને પછી એવો અનુભવ કરો. અને અનુભવ કેવી રીતે થાય, અનુભવ એવો કેવી રીતે થાય, એનો પણ માર્ગ એમણે જ દર્શાવ્યો છે. અને એ પણ પોતે એ માર્ગે ચાલી અને આપણને દર્શાવે છે કે જો અમે આમ કર્યું એટલે અનુભવ થયો. આખા બધા શાસ્ત્રોમાં જે વાત છે એને સમજવાની જરૂર છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાનને કે કુંદકુંદાચાર્ય ભગવાનને આ શાસ્ત્ર ન લખ્યું હોત તો કાંઈ ઓછી ઉપલબ્ધિ થાત એવું તો હતું ને. એ શાસ્ત્ર લખ્યા માટે મહાન થયા છે. એ તો મહાન હતા જ, પણ કરુણા આવી એટલે એમણે શાસ્ત્ર લખ્યા છે. શાસ્ત્ર લખ્યા એટલે મહાન નથી થયા. શાસ્ત્ર લખીને આપણને ઉપદેશ આપ્યો એટલે મહાન નથી થયા. એ મહાન હતા અને કરુણાનો ભાવ આવ્યો એટલે શાસ્ત્ર લખ્યા છે. જરાક પણ આપણે વિચાર નથી કરતા કે આટલી બધી કરુણા જેમણે આપણે માટે કરી છે એમની વાતને આપણે સમજવાય તૈયાર નથી. આ દિવસની અંદર 24 કલાકમાંથી આપણે 4 કલાકે એમની વાતને સમજવા માંગતા નથી. 4 કલાકમાં સ્વાધ્યાય ના કરીએ, આ બધું ઠીક નથી થઈ રહ્યું. કે છે કે હું શુદ્ધ એક જ્ઞાન સ્વરૂપ છું એમ અનુભવ કરો. એટલે સુધી પહોંચવાની વાત કરી, તમે અનુભવ કરો. અમે કહીએ છીએ માટે માની નહીં લો હું શુદ્ધ આત્મા છું એમ નહીં, તમે પણ એવો અનુભવ કરો. અમને તો એવો અનુભવ થયો છે, પણ તમે પણ એવો અનુભવ કરો. અને પરદ્રવ્ય અને રાગાદી દોષો ઉપજાવનારા માની અને તેના પર કોપ ન કરો. બીજાઓને રાગ દ્વેષનું કારણ ન સમજો. આવો ઉપદેશ છે. બહુ સરસ વાત આવી આજે, ઘણી સ્પષ્ટતાઓ પણ થઈ. ગુરુદેવે ખૂબ વિસ્તારપૂર્વક ઘણું બધું સમજાવી દીધું. એક એક લીટીની અંદર ઘણી સારભૂત પ્રયોજનભૂત વાત કરી દીધી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. કળશ 220 આજે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંગ